તારીખ 19/11/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 40 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 81
યુવા પુરુષો છે એ માર્ગ છે રાગદ્વેષથી મુક્ત થવાનો માર્ગ ઉપાય બતાવી શકે ઉપદેશી શકે અથવા તો જે રાગદ્વેષ અભાવ કરવાનો એ કાર્ય પદ્ધતિમાં પ્રવર્તી રહ્યા છે પ્રયત્નશીલ છે એવા જે સત્પુરુષો છે એટલે જે માર્ગમાં છે અથવા જે માર્ગ પર પામીને મુક્ત થયા છે એ બે પ્રકારમાં રાગદ્વેષનો અભાવ કરવાનો પ્રત્યક્ષ એમને અનુભવ મળતો છે એટલે એ વાતને ઉદ્દેશી શકે છે બીજા જેવો એ માર્ગથી અજાણ હોવાને લીધે એ માર્ગને ઉદ્દેશી શકે એ વાત તો સીધી છે કે જેને જન્મ મરણથી મુક્ત થવું છે તો એ જ વિચારે કે આ માર્ગના આ ઉપાયના અનુભવી પુરુષ કોણ છે એની પાસે મારે જવું જરૂરી છે હું અજાણ્યો છું મને ખબર નથી અને વગર વિચારે બીજી દિશા પકડી દઈશ તો એટલું દૂર જોઈ જઈશ વળી પાછા આવું એના કરતા જે પામા છે એનો અનુભવ એની પાસે એનો અનુભવ છે પામવાનો એની પાસેથી માર્ગે જરૂર કોમન સેન્સ ની વાત છે બહુ સામાન્ય બુદ્ધિ નો આ વિષય છે વિશેષ બુદ્ધિ હોય તો આ સમજણ પડે એવું નથી પણ આ જરૂરિયાત સમજાય એને ખરેખર જરૂરિયાત લાગે એ આમ જ વિચારે એ બીજી રીતે કેમ વિચારે શું કરવા વિચારે એ સારી વાત છે સર્વદર્શન ની શૈલી નો વિચાર કરતા એ રાગ દ્વેષ ને મોહ એ કૃષ્ણ નિર્ગ્રંથ દર્શન વિશેષ માનવા યોગ્ય છે સ્પષ્ટ કરેલા કે બધા દર્શન ની શૈલી નો વિચાર કર્યા પછી આમ નિર્ણય ઉપર આવવું જરૂરી લાગ્યું છે અથવા આ બે સરવાળો માર્યો છે કે રાગ દ્વેષ ને મોહ રહિત પુરુષ જે થયા વિપરાત પુરુષ જે થયા એમણે ભોજેલું નિર્ગ્રંથ દર્શન ઉત્તર બાહ્ય વ્યક્તિ વિનાનું જે દર્શન છે જે શબ્દ નથી વાંચ્યો વિપરાત શબ્દ નથી વાંચ્યો જૈન શબ્દ નથી વાંચ્યો નિર્ગ્રંથ દર્શન એને શું કહ્યું નિર્ગ્રંથ દર્શન જે વિશેષ માનવા યોગ્ય વાત આ દર્શન ની છે એમ કરીને જૈન દર્શન ઉપર નિર્દેશ કર્યો છે એ પણ દોષથી રહીત મા અતિશયથી પ્રતાપી એવા તીર્થંકર દેવ તેણે મોક્ષના કારણ રૂપે જે ધર્મ ગ્રહ્યો છે તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતા હોય પણ તે એક પદ્ધતિ હોવા જોઈએ આ વાત નિશ્ચિત એને મોક્ષના કારણ રૂપે જે ધર્મ ભોજ્યો છે તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતા હોય પણ તે એક પદ્ધતિ હોવું જોઈએ એ વાત નિશ્ચિત કે તમે એમ કહું કે જૈન ધર્મ છે એ બીજા દર્શન ની શૈલી જોતા જૈન ધર્મ છે એને સ્વીકારવું જોઈએ, મુક્ત થવું જોઈએ, ત્યારે કોઈ દલીલ કરે પાછો ફાટા છોડાવી દીધા કે તમે જૈન ધર્મ માં આવો પણ જૈન માં ત્રણ ચાર ફાટા છો, હવે અમારે શું કરવું? મેં ક્યાંય એક મત માં મૂળ માર્ગ ની પદ્ધતિ છે એ એક જ પદ્ધતિ હોવી જોઈએ, બે પદ્ધતિ હોવી જોઈએ એમ કીધું. તમે જૈન 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 શું વાત શું જોઈને વાત કરો છો? તમે લોકો એક મતમાં ઉભા નથી, હવે જૈન ની વાત શું જોઈને કરો છો? એમ જ કહી દીધી અમારે કઈ પદ્ધતિ માં આવો એમ કરો, તારે જેને અંતે બરાબર છે અમારે કઈ પદ્ધતિ માં આવો? પ્રથમ મહાનો જેને તીર્તુષ માત્ર પરિગ્રહ નથી, જેને તીર્તુષ માત્ર પરિગ્રહ નથી, જે ઉભા એક વખત આખો પાત્ર માં હાર લે છે, હાર લેવા માટે પાત્ર ની વ્યવસ્થા નથી રાખી. એનો બાહ્યકાળ એમ સૂચવે છે, તેના કરતા તો આગળ છે એમાં કઈ એની સાથે કોઈ હરીફાઈ માં કોઈ નજીક હોય એવું દેખાતું એમ નથી કે નવ અને દસ છે કે લગભગ છે, હવે આપણે નવ પાછળ માં જોયું નથી, બહુ મોટો અંતર છે.
વિકાસ
મેળ પછી તો વધારે નહીં, વ્યસનાથી તો વધારે નહીં છે. ઉપવાસ બહુ કરે, ઉપવાસ તો લગભગ ચાલુ હોય, ક્યારેક જ મેળ પછી વાંચનમાં આવતા હતા. મંદિરમાં વાંચન મતાગ્રહ એવો છે મારો, એમ કે મારો મતાગ્રહ એવો છે, છોડી ન્યાય ની વાત તો આ છે, છોડી દીધા. કોઈ પરિગ્રહ ના રહે તો કઈ, આના કરતા આને ન સ્વીકારવું, આને સ્વીકારવું એ ન્યાય ક્યાં છે? આપણે તો સીધી થતું કે તમે જયારે ત્યાગ ને મહત્વ આપો છો એટલા માટે તમે પોતે ત્યાગ કરો છો. તો જે વધારે ત્યાગ કરે એના પ્રત્યે તમને વધારે આદર બુદ્ધિ સમજી જોઈએ, એના બદલે ઓછા ત્યાગ વાળા પ્રત્યે આદર બુદ્ધિ અને વધુ ત્યાગ વાળા પ્રત્યે અનાદર બુદ્ધિ, આ તો ન્યાયની વાત છે. હાથ પકડીને વાત કરે, તમારી વાત સોળ આનંદ છે, પણ હું મતાગ્રહી છું, હું કદાગ્રહી છું, હું કે ચર્ચામાં બહુ રસ છે. યુપી સાઈડ માં આવે ને, તો ખરીદી કેમ તમે અત્યારે ખરીદી ટિમ્બર ના હતા, બધા હતા, અચ્છા તે ધર્મ ગમે તે મનુષ્ય સ્વીકારતા હોય પણ તે એક પદ્ધતિ બીજી પદ્ધતિ હોવી જોઈએ. અનેક પદ્ધતિએ અનેક મનુષ્યો તે ધર્મનું પ્રતિપાદન કરતા હોય, અનેક પદ્ધતિએ અનેક મનુષ્યો તે ધર્મનું પ્રતિપાદન કરતા હોય. કોઈ ક્રિયાકાંડે ચડાવી દે, ચડાવી દે, અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય તો તેમાં તીર્થંકર દેવની એક પદ્ધતિને દોષ નથી. એક જ છે ને, એમાં એને દોષ નથી, દોષ આદિ છે, ગડબડ કરી એનો છે. એ એક માર્ગને છોડીને સ્વચ્છંદ બીજો માર્ગ એને અપનાવ્યો છે. પોતાની વાણીમાં પણ એમ કહ્યું કે એક હોય ત્રણ કાળમાં પરમાર્ગ, બીજો પરમાર્ગ કાઢશો ને બીજો કોઈ ચીલો સાપર છો નહીં. માર્ગ ઉપર ફરતી ગણે એક પદ્ધતિએ જે માર્ગ ચાલ્યો આપતો હતો એના ઉપર ફરતી તો આ પણ જે માર્ગ છે એના માટે શું જેમાં છેવું આવ્યું હતું એટલો દોષ નહોતો. અમે જઈ નથી આ અમારો એક જુદો માર્ગ છે પણ માર્ગો નહોતો તેનું કારણ છે. અનેક પદ્ધતિએ અનેક મનુષ્યો તે ધર્મનું પ્રતિપાદન કરતા હોય જૈન ધર્મનું પ્રતિપાદન કરતા હોય અને તે મનુષ્યને પરસ્પર મતભેદનું કારણ થતું હોય તો તેમાં તીર્થંકરદેવની એક પદ્ધતિને દોષ નથી તે મનુષ્યોની સમજણ શક્તિનો દોષ ગણી શકાય. તે તેમની સમજણનો દોષ છે તે તેમના પતાગ્રહનો દોષ છે પદાગ્રહનો દોષ છે. સાચી વાત છે. એ રીતે નિર્ગ્રંથ ધર્મ પ્રવર્તક અમે છીએ પણ દાવો બધા શું કરશે કે નિર્ગ્રંથ ધર્મ પ્રવર્તક અમે છીએ એમ જુદા જુદા મનુષ્યો કહેતા હોય તો તેમાંથી તે મનુષ્યો પ્રમાણ અબાધિત કરી ગણી શકાય કે જે વિતરાગ દેવની આજ્ઞાના સદભાવે પ્રરૂપક અને પ્રવર્તક હોય. એ રીતે નિર્ગ્રંથ ધર્મ પ્રવર્તક અમે છીએ એમ બધા કહે પાછા જુદા જુદા બધા કહેતા હોય તો તેમાંથી તે મનુષ્ય પ્રમાણ અબાધિત કહેવાય ગણી શકાય. એને પ્રમાણ ગણવા જોઈએ પ્રમાણ એને બાધા નથી તો અબાધિત છે. કે જે વિતરાગ દેવની આજ્ઞાના સદભાવે પ્રરૂપ અને પ્રવર્તક વિતરાગ થવા માટેની આજ્ઞા છે આ આજ્ઞાનું પ્રરૂપણ છે અને આ આજ્ઞાની પ્રવૃત્તિ છે. આમાં રાગ અને રાગના નિમિત્તોનું સ્થાન નથી તે નથી છે એ સ્પષ્ટ વાત છે. એક એ વ્યવહાર બાહ્ય ત્યાગનો રાગનો અભાવ સૂચવે છે ને એ રાગનો અભાવ સૂચવે છે. એટલે કે વિતરાગ થવું છે તો રાગનો અભાવ થવાનો એ વિતરાગ કે ગુપ્ત છે. આકાર દુષણ નામથી પ્રખ્યાત છે. દુષણ કાળ એટલે જે કાળમાં મનુષ્યો મહાદુપ વડે આયુષ્ય પૂર્ણ કરતા હોય એ તો આયુષ પૂરું કરવામાં ચાલો આ હોવામાંથી પચાતો એને હેમખેમ નીકળી ગયા દુઃખ ન પડ્યું બધા નીકળી જાય તો હા આયુષ પૂરું થવાની જેને તો ચિંતા હોય કે દુઃખી થતા આયુષ પૂરું કરવું એના કરતા સુખે છે આયુષ પૂરું થઈ જાય. એક તો દુઃખથી આયુષ પૂર્ણ કરતા હોય તેમજ ધર્મ આરાધના રૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુષ્મતા એટલે મહાવિઘ્નો આવતા હોય સત્ય ધર્મને આરાધન કરવામાં નિરૂપણ કરવામાં પ્રતિપાદન કરવામાં એ ધર્મનો નિર્વાહ કરવામાં ઘણા વિઘ્નો થતા હોય તેને કારણે તેને દુષ્મ કહેવામાં આવે છે. અત્યારે વિતરાગ દેવ ને નામે જૈન દર્શન માં એટલા બધા મત ચાલે છે કે તે મત તે મતરૂપ છે પણ તેને સતરૂપ થઈ શકાય નહીં. એમાં પણ વાળો બાંધી દીધો વિલંબરે પણ વાળો બાંધી દીધો સતાંબરે વાળો બાંધી દીધો મત મતરૂપ છે, શત્રુપ નથી રહ્યા. એમ તો કોઈ શત્રુપ નથી રહ્યા, મતરૂપ થઈ ગયા છે બધા, શત્રુપ નથી થયા. કહી શકાય જ્યાં સુધી વિતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરીને પ્રવર્તતા ન હોય ત્યાં સુધી તે મત છે પણ તત્ નથી. નામ ગમે તે હોય પણ તે મત છે પણ સત નથી. આ કારણ તો ગુરુદેવે મૂળ મારગ વાત શરૂ કરી કે ત્રણે ફેંકાય તે એમ નક્કી કર્યું કે આપણે ઘણી દૂર જુદો વાળો જુદો માર્ગ જુદો પંથ સ્વરૂપ કર્યો, આપણે જુદો પંથ સ્વરૂપ કર્યો. આ પહેલી અફવા આમ ચાલી ગયો કે આમનો આપનો પંથ જુદો છે, કેવી સરસ વ્યાખ્યા કરે છે કે વિતરાગ દેવ ને નામે જ્યાં સુધી વિતરાગ દેવ ની આજ્ઞા નું અવલંબન કરીને પ્રવર્તવાનું ન બને તો એ મત થઈ જાય છે, એ શત્રુપ રહેતો નથી. એક જુદો મત થઈ જાય છે, વિતરાગ દેવ થી જુદો મત થઈ જાય છે. બધા વિતરાગ દેવ જૈન ના જૈન દર્શન ના નામે મત ચાલે છે, ત્યારે એટલા બધા મત ચાલે છે કે કોઈ સતમત દેખાતો આ જુઓ પૂરતી દિગત બાજુ નથી રહ્યા એનું કારણ પણ આ બતાવે છે. એને જોયું કે આ તો મત થઈ ગયો છે, સત નથી રહ્યો. એકે પોતે એકે સંપ્રદાયના સાધુ પાસે નહોતા જતા, એમનું જીવન જુઓ પોતે બહુ સ્વરૂપ છે. એ વખતે દિગંબર આચાર્ય દિગંબર સાધુ હતા, શ્વેતાંબર આચાર્ય શ્વેતાંબર સાધુ હતા, અને કોશિંદા આચાર્ય ને એના સાધુ હતા. કેમ કોઈની પાસે ન જાય? હું ગ્રસ્ત છું, આપ તો સાધુ છો, ગુરુના સ્થાને છો, હું આપને પ્રણામ કરું છું, કેમ ન ગયા? પ્રણામ કરવા જેમ ગયા નથી. કેમ કે બધા મત થઈ ગયા, કોઈ સત્રિયા નથી જોઈ લીધું. આપણે જૈનના નામે ચાલે છે, માટે મત છે બધા સત્ય નહીં. વાળાના બંધનમાં હોય સત્ય સત્ય. એ મત પ્રવર્તનમાં મુખ્ય કારણો મને આટલા સંભવે છે. કેમ આટલા મત થયા? ભગવાનનો માર્ગ એક હતો, તીર્થંકર દેવનો માર્ગ એક હતો, એમાં આટલા બધા મત કેમ ઉભા થયા? એનું એક કારણ તો પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગ્રંથ દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. પહેલું કારણ આપી દઉં છે, પ્રધાનતા ઓછી કરીને આને પણ નામા આ પણ અને અત્યારે આ કાળમાં આ દેશકાળમાં જરા કાંકડું ચલાવી સિદ્ધાંત જોયો. સિદ્ધાંતમાં બાંધછોડ શરૂ કરી દીધી, બીજો કાંટો ઉભો થવાનો કારણ બીજું આઠ કારણ આપ્યા છે. ત્રીજું, મોહનીય કર્મ નો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. આમ મતમતાંતરમાં એનું મોક્ષને નથી પડ્યા પણ પોતાના વિચારો 21મા વર્ષે ચોખ્ખા કરી મૂક્યા છે. આપ કોઈની સાથે મતની ચર્ચા નથી કરી શકતો, 21મા વર્ષે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ નથી કર્યો.
આગળ
પછી આ ગુણ પ્રમાણે કરીને લીધું છે. તો પણ એ વિચાર ને જુદી ત્યાંથી ઘણા નિર્મળ વિચાર ની પ્રેરણા થઈ. સંક્ષેપમાં જણાવી દઈએ, પ્રતિનિધિમાં માનવ એ આગ્રહ માટે આ પુસ્તક કરવાનો કઈ હેતુ હતો. સંક્ષેપમાં પૂર્ણ કર્યું, પ્રતિમા થી એકાંત ધર્મ છે એમ કહેવા માટે અથવા પ્રતિમા ના પૂજન નો જ ભાગ સહિત કરવા માટે આ લઘુ ગ્રંથમાં કલમ ચલાવી નથી. પ્રતિમા માટે મને જે જે પ્રમાણો જણાયા તે ટૂંકમાં જણાવ્યા, તેમાં વ્યાજબી ગેરવાજબી પણ શાસ્ત્ર વિચક્ષણ અને ન્યાય સંપન્ન પુરુષે જોવાનું છે. અને પછી જેમ સૌ પ્રમાણ લાગે તેમ પ્રવર્તવું કે પ્રવર્તવું એ તેમના આત્મા ઉપર આધાર રાખે છે. આ પુસ્તકને હું પ્રસિદ્ધ કરત નહીં, પુસ્તક લખે છે બરાબર. કારણ કે જે મનુષ્ય એકવાર પ્રતિમા પૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય તે જ મનુષ્ય જયારે તેની અનુકૂળતા બતાવે ત્યારે પ્રથમ પક્ષ વાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આ પણ હું ધારું છું કે મારા ભણી થોડા વખત પહેલા એવી સ્થિતિમાં આવી ગયા હતા. કોઈકને સંબોધીને લખે છે તે વેળા જો આ પુસ્તકને પ્રસિદ્ધિ આપી હોત તો આપના અંતઃકરણો વધારે દુભાતા અને દુભાવાનું ધીમેથી ઊંધા હતા. એટલા માટે મેં તેમ કર્યું નહીં. એટલો વખત વિચાર પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે જન્મ લીધો તારા માટે તે ભાઈઓને સંકલિત વિચારો આવતા રહેશે કે જે પ્રમાણથી માન્યું છે તે પણ માત્ર તારા હૃદયમાં રહી જશે, માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી એ વિચારને મેં ઝીલી લીધો. ત્યારે તેમાંથી આ ઘણા નિર્મળ વિચારની પ્રેરણા થઈ એ શિક્ષકમાં જણાવી બહુ હતી. પ્રતિમા માનો એ આગળ માટે આ પુસ્તક કરવાનો હેતુ છે. તેમજ પ્રતિમા માને તેથી મને કઈ જ્ઞાન થઈ જવાનું
છે.
અગ્નિ કર્મ નો ઉદય અને તે રૂપે પ્રવર્તન થયું છે, દર્શન આવરણ આવ્યું, માટે અન્ય મત ક્યાં વિચાર થાય છે. મૂળ માર્ગ એક જ માર્ગ છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થમાં પણ, એનાથી બીજો માર્ગ કોઈ શરૂ કરે એટલે દર્શન મોહની તીવ્રતા થઈને ગ્રેટ વિચાર માંગ્યો. ગ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ દુર્લભ બુદ્ધિતાને લીધે ન ગ્રહ હોય. સાચી વાતનો ખ્યાલ આવે તો ખોટી વાત છોડવી નહીં, એ દુર્લભ બુદ્ધિ પણ છે. મતિની ન્યૂનતા વિચાર જે સંપ્રદાયમાં જે જન્મે છે એટલે ભોગાવું નથી કરે છે. અમારા ગુરુ કે સિવાય અમારે કઈ વિચારવું નથી. અગાસમાં આપણને જવાબ એવી રીતે દે
કરે
તો અમારા અમારા ગુરુ કે છે બધા માટે મોક્ષતા છે પણ કેવળ મોક્ષ માટે યત્ન કરે છે. એટલે આપણે જે શબ્દ નો પ્રયોગ કર્યો છે એ વિચારીને કર્યો છે. વર્તમાનમાં કોઈ પણ સંપ્રદાયમાં જન્મેલો મનુષ્ય એમ વિચારે કે વર્તમાનમાં હું કેટલા મોટો કે પ્રગટપણે પરિણમી રહ્યો છું. પોતાના દોસ્તો પોતા ત્યાં જઈને રહેવાનો સવાલ નથી. હવે જો મારે પરિપૂર્ણ નિર્દોષ થવું છે તો એ પરિપૂર્ણ નિર્દોષતાનો માર્ગ કોણ ચૂંટે છે? તો ફટાફટ બધા સંપ્રદાયો બાદ થવા માંડશે. જેટલા સંપ્રદાયો દોષ ને મનાવે છે એ બધા બાદ થવા માંડશે. એટલે અન્ય સંપ્રદાયો છોડીને જૈન સુધી તો તમે સીધા જ આવી જશો, કેમ કે બીજા સંપ્રદાયોમાં તો ક્રિયાઓ ઘણી દોષિત છે. જૈનમાં આવ્યા પછી પછી વિચાર થાય કે આપણે આવડો કે છે હું જૈન છું, આ કે છે હું જૈન છું, આમાં કેવો દોષ પણ તરત ખબર પડશે. આ બધા કરતા વાત કઈ દિગંબર ને નિર્દોષતા વાળી છે. બસ પછી બંધો ઉતરે તો બધે ખબર પડે છે કે આ દિગંબર માં મત છું ને સત છું, સત છું ને મત છું, તો એને મતાશે પણ જાય. કેમ કે પોતે કોઈ મતમાં બદલાવા માંગતો નથી એટલે એને મતાગ્રહ શું અને સત્ય શું એ બે વસ્તુ જુદી પાડી શકશે. તો એ દિગંબરમાં પણ સંપ્રદાયમાં નહીં આવે, સંપ્રદાયમાં ના આવે. ત્યારે એમને દિગંબર સંપ્રદાયના આચાર્યોને સાધુઓને કે એના સમાજના મુખિયાઓને એમ ન કીધું કે અમે તમારામાં ભળવા માંગીએ છીએ. એમણે એમ કહ્યું કે સત્ય આ છે, તમારા પૂર્વાચાર્યોએ આ પરમ સત્ય કહ્યું છે અને એને શિરોધાર્ય કરીએ છીએ. તમે કઈ ગડબડમાં આવ્યા છો એવી ગડબડ છોડી દો, એ નથી મૂળ વાત. આમ છે મતમાં આવ્યા હતા એને તમારી વાત નથી છે, તમે નથી આ જૂની છે નથી, તમારે ક્યાંથી થયું છે તમને ખબર નથી, તમે ક્યાંથી નવું પડ્યું એવું. મતિની ન્યૂનતા જેના ઉપર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા જૂથ બંધી, અમને આ વ્યક્તિનો રાગ છે, અમે તો એ કે છે એ માન છે, બીજા હાથું કે તો અમારે માન નથી, એ કે છે કે એ બરાબર કે એ કે છે એ બરાબર છે, એને પકડે માલ બનાશે. હા એ વ્યક્તિ હાથ વ્યક્તિ રાગને કારણે પણ જુદો ઘટો પડે છે. દુષ્કાળ એના પરિણામ વાળા જીવો અને શાસ્ત્ર જ્ઞાન ન ઘટી જવું, તત્વ જ્ઞાન ન ઘટી જવું. એટલા માટે મૂળ સંસ્કૃતિ જેને ટકાવતી હોય એને તત્વ જ્ઞાન સિદ્ધાંતો શાસ્ત્રો એ ન ઘટે અને એનો ફેલાવો વિશેષ જે તો સંસ્કૃતિ ટકી શકે. મંદિરો બાંધવાથી સંસ્કૃતિ ન ટકે, શાસ્ત્ર સિદ્ધાંતોની જાળવણી કરવાથી સંસ્કૃતિ. આજે જે મંદિર તમે દિગંબરમાં બાંધ્યો એમાં કાલે ઉદયની સ્થાપના થઈ જશે, શું કરશો તમે? દાદા માણસો જઈએ છે, તમે શું કરશો? અત્યારે આ પરિસ્થિતિ છે કલકત્તામાં, નિષ્પંથીઓ બળજબરી થઈ તો કુદરતની સ્થાપના કરી નાખે છે. જે જે મંદિરમાં કુદરતની સ્થાપના નથી ત્યાં બળજબરીથી કરે છે, લાઠી લઈને આવે છે, મારામારી કરે, લાકડી લઈ, શું પ્રોબ્લેમ? કેમ કે સિદ્ધાંતની જાળવણી નથી, એને એ ખબર નથી કે આમાં સિદ્ધાંતનો દોષ લાગે અને અન્ય મત કેવી રીતે એ સમજણ નથી. ત્યારે અનાદિનો લોભ તો પીડ્યો છે, કુદરત પાસેથી લેવું છે, કુદેવ પાસેથી ધન લેવું છે, કુદેવ પાસેથી નિરોગતા લેવી છે, કુદેવ પાસેથી પરિવાર મેળવવો છે, જેને લાલસા વધારે છે. ક્યાં ધન જોઈએ છે, ક્યાં તંદુરસ્તી જોઈએ છે, ક્યાં પુત્ર પરિવાર જોઈએ છે. વાત નહીં લાગે તાજા માણસો ને ઘણા મનુષ્યો શું જેના પર રાગ છે તેના છંદ માં પ્રવર્તન કરનારા, છંદ સમજવાય છંદ માં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યો. ભગવાનના માર્ગનો અનાદર કરીને છંદે પ્રવર્તે છે, ઉછળી ઉછળી.
સંસ્કૃતિ
સિદ્ધાંતનું મૂલ્ય નથી આવ્યું, એટલા બધા મતો સંબંધે સમાધાન થઈ નિસંગપણે વિતરાગની આજ્ઞા રૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તો મહા કલ્યાણ. શું એટલા બધા મતો સંબંધે સમાધાન થઈને નિસંગપણે એક વિતરાગની આજ્ઞા રૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તો મહા કલ્યાણ, પણ તેવો સંભાવ ઓછો છે. એ વાત સંભવિત અત્યારે દેખાતી નથી. મોક્ષની જિજ્ઞાસા જેને મોક્ષની જિજ્ઞાસા છે તેની પ્રવર્તના તો તે માર્ગમાં હોય, એ તો એ જ માર્ગમાં પ્રવર્તશે. એ પોતાના આત્માનું ભગીત થાય બીજા માર્ગમાં કરવા પ્રવર્તે, એ કોઈ કારણથી અન્ય માર્ગમાં પ્રવર્તશે. પણ લોક દ્રષ્ટિ કે રોગ દ્રષ્ટિએ જો અહીંયાથી વાત શરૂ કરી છે, દ્રષ્ટિ કોકે સંજ્ઞા કે લોક સંજ્ઞા કે રોગ સંજ્ઞાએ પ્રવર્તનારા પુરુષો તેમજ પૂર્વના દુર્ઘટ કર્મના ઉદયને લીધે મતની શ્રદ્ધામાં પડેલા મનુષ્ય દુર્ઘટ બિચારાને એવો તીવ્ર મોહનો ઉદય વર્તે છે કે એ બિચારા એને ઉલ્લંઘન કરીને સાચું સમજી શકે એવી પરિસ્થિતિમાં આવતા નથી. એવી ઉદય શ્રદ્ધામાં પડેલા મનુષ્યો તે માર્ગનો વિચાર કરી શકે કે બોધ લઈ શકે એમ તેના કેટલા દુર્લભ બુદ્ધિ ગુરુઓ કરવા દે કરવા દે અને મધવેર ટોળી પરમાત્માની આજ્ઞાનું સુમીર દશાને આરાધન કરતા તે મતવાદીઓને જોઈએ એ બહુ જ અસંભવિત છે. અને મધવેર ટોળી પરમાત્માની આજ્ઞાનું સુમીર દશાથી આરાધન કરતા શું તે મતવાદીઓને જોઈએ એ બહુ અસંભવિત છે કે પોતાનો એ મતભેદ ટાળે અને વિતરાગ પરમાત્માની આજ્ઞાનું સુમેક પ્રકારે આરાધન કરે એ બહુ અસંભવિત છે. મતભેદ ટાળીને એમ કરે એવા મતવાદીઓ અસંભવિત દેખાય છે અને દુર્લભ બુદ્ધિ ગુરુઓ તો એમ કરવા ન દે એમ કે છે. જે વિષયને હાથમાં લીધે છે કેટલા પડખાથી વિચારે છે સર્વને સરખી બુદ્ધિ આવી ગઈ, સંશોધન થઈ, વિતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જો કે બને તેવું નથી તો પણ સુલભ બુદ્ધિ આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે તો પરિણામ શ્રેષ્ઠ આવે એ વાત મને સંભવિત લાગે છે. બધાય આમ થઈ જાય તો અસંભવિત છે પણ સુલભ બુદ્ધિ આત્માઓ કઈક કઈક પ્રયત્ન કરતા રહે તો એને લઈને કોઈ પાત્ર જીવને જે લાભ થાય એ પરિણામ ઘણો શ્રેષ્ઠ છે એમ કે ભલે એની સંખ્યા ઓછી હોય પણ એને એનું જે કોઈ પરિણામ આવે એ ઘણું શ્રેષ્ઠ એના આત્માનું કલ્યાણ છે. માટે સુલભ બુદ્ધિ આત્માઓ તો અવશ્ય એના માટે પોતાની ભાવના અનુસારનો પ્રયત્ન કરતા જ રહે એ કઈ પ્રયત્ન ન છોડી દે. આટલી બધી વાત પ્રયત્ન છોડાવવા માટે નથી એમ કે છે. એ તો ભાવનાનો વિષય છે કે સન્માર્ગને બધા જીવો પામો, બધા જીવો પામો એ તો કોઈ કાળે સંભવિત નથી થયું. તીર્થંકર દેવના આદિનાથ ભગવાનના ચતુર્થારામાં પ્રારંભમાં સંભવિત નથી થયું પણ છતાં સુલભ બુદ્ધિ આત્માઓ તો પ્રયત્ન કરતા રહે છે એનું પરિણામ જયારે જેટલું આવું હોય એટલું એ પરિણામ શ્રેષ્ઠ છે. આત્મકલ્યાણ થાય ને એનો સંસાર પટી જાય એટલે શ્રેષ્ઠ પરિણામ છે. એટલે એ પ્રયત્ન સાવ નિષ્ફળ નથી જતો અને જેટલું કાંઈ પરિણામ આવે છે એ અલ્પ સંખ્યામાં હોવા છતાં એનું મૂલ્ય ઘણું વધુ છે, એની કિંમત ઓછી નથી. દુષ્મકાળના પ્રતાપે જે લોકો વિદ્યાનો બોધ લઈ શક્યા છે તેમને ધર્મતત્વો પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. હા, વર્તમાન એજ્યુકેટેડ માણસોની વાત લીધી, કે જે દુષ્મકાળના પ્રતાપે જે લોકોએ લૌકિક વિદ્યા સ્વીકારી, લૌકિક વિદ્યાનો બોધ લઈ શક્યા, તેમને તો ધર્મના તત્વો ઉપર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. કે આ બધો અંધશ્રદ્ધાનો પદ બધા ચાલે છે, એમાં કાંઈ આપણે કાંઈ કંઈ મજા કરો. જેને કાંઈ સરળતાને લીધે હોય છે તેને તે વિશેની કાંઈ ગતાગત જણાતી નથી. કાંઈ સરળતાથી ધર્મના ક્ષેત્રમાં આવે છે તો એમાં કાંઈ સાચું ખોટું પારખ માની એની કોઈ ગતાગમ નથી. વળી ગતાગમ વાળો કોઈ નીકળે, એમાં પણ કોઈ ગતાગમ વાળો નીકળે તો તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિઘ્ન કરનારા ઘણા નીકળે, ખેંચી જનારા ઘણા નીકળે. એટલે વળી તમે અહીંયા જવા માંડ્યા, તમે આ શું કર્યું, વળી એને પ્રતિકૂળતા આપવી, અનેક રીતે મુશ્કેલીઓ ઊભી થાય, એવા નીકળે છે. પણ સહાયક ન થાય એવી આજની કાળચર્યા છે, આવી પરિસ્થિતિ સમાજની છે, કાળચર્યા છે. એમ કેળવણી પામેલાને ધર્મની દુર્લભતા થઈ પડી છે. માટે જે ભણેલા ગણેલા બુદ્ધિવાળા છે એ કર્મથી વિમુખ થઈ ગયા. બધા કેળવણી વગેરેના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહ્યો છે કે આપણા બાપ દાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ અને તે જ મત સત્ય હોવો જોઈએ, તેમજ આપણા ગુરુના વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ. આ તમારી વાત આવી, કહેવાયેલા નહીં માને, એ સ્વચ્છંદ સ્વતંત્ર રીતે બુદ્ધિવાદના જમાનામાં આવી ગયા, તો એટલે વક્રતામાં વધારે આવ્યા. આ જડતા વાળા છે, બે બે પ્રકારના દૂષણ, જડ અને વક્ર. જડ વાળા છે કાંઈ નહીં, આપણે જે આપણું બાપ દાદાનું છે એ બરાબર છે, આપણા ગુરુ કે
બરાબર.
મહાવીર ભગવાન ના શાસન માં અત્યારે જૈનમ જયંતિ શાસન ચંડો શું લે છે, જૈનમ જયંતિ શાસન, ભગવાન મહાવીર સ્વામી નું શાસન જૈવન કરતો. પછી આવતા હોય એથી ઉડા અને કરન્સી ચાલે, જે સમાજનું બજાર છે એમાં તો કરન્સી ચાલવાની છે. કરન્સી એટલે હું ચાલુ નોટ હોય ચાલે, પચીસમા તીર્થંકર નું નામ લઈને ચલાવવા જાય તો ચાલે નહીં, એનો મત તો ચલાવવા જાય તો ન ચાલે. એને તો કરન્સી હોય, ભગવાન નું નામ એ કરન્સી છે, એ ચલાવવું પડે, બીજો રસ્તો નથી. કેળવણી વગરના લોકોમાં સ્વાભાવિક આ ગુણ રહ્યો છે કે એના ગુરુ પર વિશ્વાસ રાખવો જોઈએ. પછી તે ગુરુ ગમે તો શાસ્ત્ર ના નામ પણ ભલે જાણતા હોય પણ વેશ તો પહેરે છે ને, એમ કે ભલે એને શાસ્ત્ર શાસ્ત્ર તો અમારે જાણ હોય પણ શાસ્ત્ર ના નામ નહીં ખબર તમારે એને તરત. પણ તે જ મહાજ્ઞાની છે એમ માનીને પ્રવર્તવું જોઈએ. તમારે એવું છે મારા છતાં વ્રતાચાર્ય હતા, એ વખત કાલ કરી ગયા, ભાવનગરમાં કાલ કરી ગયા, ભાવનગરમાં આવતા હતા, વ્રતાચાર્ય હતા, પોતાની માનતાઓ માને. પછી મહાજ્ઞાની છે, ચારિત્ર ના ચક્રવર્તી છે, અને જ્ઞાનીમાં તો મહાજ્ઞાની છે. આ ઓગે ઓગે પણ એ લોકો, એ લોકો કોઈ ગ્રસ્તો તો કઈ શાસ્ત્ર વાંધતા નથી, મારા જ મહાજ્ઞાની માને પણ લઈ ગયા મને. એ કઈ પ્રશ્નનો જવાબ ન દે, જે દઈ શકે ને. એટલી બધી ઓગ સંજ્ઞા છે. એ ભાઈ લઈ ગયા ને જરા આગળ કે ગાંધી સ્વામી ને મેં સાંભળ્યા છે. ગાંધી સ્વામી જ્ઞાની છે એમાં કઈ ના નથી કે. મારા આચાર્ય દેવ તો મહાજ્ઞાની અને ચારિત્ર ચક્રવર્તી છે. ગાંધી સ્વામી ચારિત્ર એટલું બધું નથી, મોટરમાં પૈસા સદી મારાથી વાત દીધી છે. એકવાર આવો તો ખરા, એક પ્રશ્નનો જવાબ પહેલેથી શરૂઆત કરી ત્યાંથી એક પ્રશ્નનો જવાબ જ દઈ શકે. પેલો તો હોટેલ બંધ થઈ ગયો લઈ જનાર હતો કે ભાઈ આ શું થયો હતો, એક એક પ્રશ્નનો જવાબ તો દઈ શકતા નથી. આવું બધું ચાલે કે શાસ્ત્રનું કઈ નામ ન હોય, શાસ્ત્રનું નામે આવડતું નહીં પણ મહાજ્ઞાની માન્યતા ચાલે. તેને મહાજ્ઞાનીને પ્રવૃત્ત માનીને પ્રવર્તવું જોઈએ, તેમજ આપણે જે માનીએ છીએ તે જ વિતરાગનો બોધેલો ધર્મ છે. બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત છે. અમારો મત સાચો અને બાકી બધા અસત છે. આમ તેમની સમજણ હોવાથી તેઓ બિચારા તે જ મતમાં મચા રહે છે, એનો પણ અપેક્ષાથી જોતા દોષ નથી, એના પ્રત્યે દ્વેષ નથી કરવો ને. વિચાર ચાલ અપેક્ષા એમ માને છે, એને સાચું માને છે ત્યારે પ્રવર્તે છે ને, એમાં એનો દોષ એ ગુરુદેવ કહેતા. એને એમ સાચું લાગે છે ત્યારે કહે છે, એને એમ સાચું લાગે છે કરુણા આવે છે. અપેક્ષાથી જોતા એનો દોષ નથી, એટલે કરુણાના ભાજન છે. બીજા મતની ચર્ચા જ ન કરી, હજુ એક મતની ચર્ચા કરે છે. જે જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ માન્ય વાત છે. દીક્ષિત પુરુષો નું મચાર એવું થાય છે, પછી દીક્ષા લીધા પછી તો બંધન આવી જાય, પછી એમાં એમાં ચાલુ ને ચાલુ જે હોય તે દીક્ષિતમાં પણ ભદ્રિકતાને લીધે કાં તો દીક્ષા લીધી હોય અને કાં તો ભિક્ષામાં ત્યાં જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત કરેલી દીક્ષા હોય, કાં તો બિચારા ઘોડા પર હોય છેતરાઈ ગયા હોય ને, કાં તો કોઈ વ્યવસ્થા ન હોય. બોલો, મૂંઝાઈને દીક્ષા લીધી હોય, કાં તો સંસાર વૈરાગમાં લેવાઈ ગયેલી દીક્ષા, પ્રાપ્ત થયેલી દીક્ષા વાળો પુરુષ તમને વિરલ જ દેખાશે. જ્ઞાન મેળવવા માટે, શિક્ષા બોધ મેળવવા માટે, દેશ માટે શિક્ષા ગ્રહણ કર્યું એવો કોઈ કરશે, કાં તો બિચારા ભોળપણમાં આવી ગયા છે, કાં તો ગરીબાઈને લઈને દીક્ષા લે છે, અને કાં તો કોઈ વૈરાગ સંસાર વૈરાગ બની ગયો લઈ ગયો દીક્ષા. અને કદાચ દેખશો તો તે મતથી કંટાળી વિતરાગની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે, એવો કોઈ જીવ હશે મતથી જુદો પડી જશે. આ મતમાં આપણે રહેવું એમ, જયારે જયારે મત થઈ જાય ત્યારે એ મતથી જુદો પડી જાય જીવ. કોઈ પણ જૂથ ભેગું થઈને મતારથી થઈ જાય એટલે જે સત્રો આ અપેક્ષા વાળો છે તમને સ્વભાવ આવે છે, નથી જતો. આ પાછા સંપ્રદાય નવો ઉભો થઈ ગયો. શિક્ષાની સાપેક્ષ પૂર્ણા જેને થઈ છે, શિક્ષાના બીજા જેટલા શિક્ષાની અપેક્ષાએ જેને પૂર્ણ થઈ છે તે સિવાયના એને છોડીને બીજા જેટલા મનુષ્યો દીક્ષિત હોય કે ગ્રસ્ત રહ્યા, દીક્ષિત રહ્યા કે ગ્રસ્ત રહ્યા, તેટલા બધા જે પદમાં પોતે પીડ્યા હોય તેમાં જ રાગી હોય, પછી ગ્રસ્ત હોય કે સાધુ હોય, એ મતના રાગી હોય, તેઓને વિચારની પ્રેરણા કરનાર કોઈ ન મળે કે ભાઈ આ તો કઈ બીજો હશે, વિચારો તો ખરા. પોતાના મત સંબંધી નાના પ્રકારના યોજી રાખેલા વિકલ્પો ગમે તો પછી તેમાં યથાર્થ પ્રમાણ હો કે સમજાવી દે, ગુરુઓ પોતાના પંજામાં એને પકડાવી રાખી તેનું તેમને પ્રવર્તાવી રહ્યા છે. અહીંયાથી છૂટવા નથી આપી દે કાર્યક્રમ, શું આ કરો ને તે કરો, નવાણો યાત્રા કરી લો, કરી દો પાંચ વર્ષ સુધી, એમાં ને એમાં પકડાવી રાખે, એના પંજામાંથી છૂટવા દે નહીં. કુગુરુ ના શિકાર થઈ જાય છે, એ શિકારી એના શિકારને એમાંથી છોડાવવા નથી. એટલે એનો ઘરાક ક્યાંક બીજું જાય ત્યારે એને કે તમારો શિકાર છૂટવે છે, એના જૂથ માંથી કોઈક બીજે જાય એટલે એને શું લાગે કે મારો શિકાર છે, ઉઠી જાય છે. પછી તોફાન કર્યા વગર તેમજ ત્યાગી ગુરુ સિવાયના પરણે થઈ પડેલા, શું તેમજ ત્યાગી ગુરુ સિવાયના પરણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગરક્ષક તરીકે ગણાવતા યતિઓ, યતિઓ માટે કેવું લીધું લખ્યું છે, એને ત્યાગનું તો ઠેકાણો નથી. તેમની તો માર્ગ પ્રવર્તવાની શૈલી માટે કઈ બોલવું રહેતો નથી, એની તો મારે ચર્ચા કરવી માટે. કારણ ગ્રહસ્થ ને અનુવ્રત પણ હોય, પણ આ તો તીર્થંકર દેવ ની પેઠે કલ્પાતીત પુરુષ થી ને બેઠા થયા, એ અનુવ્રત એને નથી આવતા ને, એને અનુવ્રત નો હોય. આ લોકો મનવા રાખે છે, પ્રતારક ભગવાન રાખે છે, આ ચાર ભગવાન રાખે છે, સમજ ક્યાં કરે, ભગવાન કરે છે. સત્યનું સંશોધન કરનારા જીવો બહુ ઓછા છે, મુક્ત થવાની અંતકરણે જિજ્ઞાસા રાખનારા અંતકરણ મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. શોધક પુરુષો અને અંતઃકરણ થી મુક્ત થવા એ મુમુક્ષુ છે, એવા જીવો એટલે આ કાળમાં મુમુક્ષુઓ ઓછા છે. તેમણે સાહિત્યો જેવા કે સદગુરુ સત્સંગ અને સત્શાસ્ત્રો મળવા દુર્લભ થઈ પડ્યા છે આ પોતાના કાળમાં. અત્યારે સાહિત્ય પણ મળે છે, એ વખતે તો એટલું સાહિત્ય પણ નહોતું, સત્સંગ તો દરેક કાળે ઓછો છે, સત્સંગ બહુ અનુભવ છે.